તારીખ 13/9/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 368 અને 369 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 297
પ્રશ્ન 368 205 પુરુષાર્થની કળનો વિષય ચર્ચામાં છે. કીધું પુરુષાર્થ કરવાની કળ, કળ કયો આપણે એને ટેકનિક કહીએ છીએ, કેવી રીતે પુરુષાર્થ કરવો, કેમ કે આ કોઈ હઠ હઠનો પ્રયોગ નથી. હઠથી કામ થઈ જાય એવું નથી. કરતા બુદ્ધિ એ પણ કોઈ કામ થાય એવું નથી. આપણે આમ પર્યાયને આમ કરી નાખીએ, અવસ્થાને આમ કરી નાખીએ, પુરુષાર્થ આમ કરી નાખીએ, એવું કોઈ કામ નથી. આત્મા એક પદાર્થ છે, એને પોતાના ગુણધર્મોનું વિજ્ઞાન છે, અને એ વિજ્ઞાન અનુસાર, ગુણધર્મો અનુસાર એના કાર્યો પરિણામના થાય છે. એ વસ્તુ સમજવી જોઈએ. અને જે જે રીતે કામ થતું હોય એ રીતે કામ થાય, અને એ રીતે કામ થવું જોઈએ કે કરવું જોઈએ, મૂળ વાત એમ છે. હવે એમાં એમ લીધું કે જો પોતાના સ્વભાવમાં અથવા સ્વરૂપમાં રહેલું જે સામર્થ્ય છે એ સામર્થ્યનો વિશ્વાસ આવે, એની પ્રતીતિ આવે, શું તો પુરુષાર્થ સહજ જ ઉપડે છે. પુરુષાર્થ સહજ જ કરવો નથી પડતો, પુરુષાર્થ સહેજ ચાલુ થઈ જાય છે. પુરુષાર્થ છે એ પરિણામની અંદર રહેલો એક વેગ છે, જોર છે, સંવેગ છે. જેમ બહારના કાર્યોમાં પણ જરૂરિયાત અનુસાર જોર આવે છે કે નથી આવતો, જ્યાં જરૂરત સમજાય છે ત્યાં જોર આવે છે, એમ અહીંયા પણ પોતાની સુખ શાંતિની જરૂરત છે. અને એ સુખ શાંતિ આત્મામાં છે એમ જ્યારે વિશ્વાસ આવે છે, પ્રતીતિ આવે છે, ત્યારે બળ એ બાજુ કામ કરવા લાગે છે, જોર એ બાજુ કામ કરવા લાગે છે, અને એ સહજ હોય છે એમ કહેવું છે. અંતર્મુક્તાનો પુરુષાર્થ કેવો હોય એ વિષય બૌદ્ધિક સ્તરનો નથી. તેમ એ કોઈ ભાષાથી કહી શકાય કે સમજાવી શકાય એવો પણ વિષય નથી. એ વિષયની જિજ્ઞાસાવાનને જે કાંઈ પ્રયોગ આપવામાં આવે અને એ પ્રયોગે એ જીવ ચડે તો એ અંતર્મુખ થવા સુધીની પરિસ્થિતિએ પહોંચે છે. આમ તો આત્મા જેમ જ્ઞાન સ્વભાવે છે એમ આત્મા અંતર્મુખ સ્વભાવી છે. જે પરિણામ બહિર્મુખ થાય છે આત્માના એ તો વિભાવ છે, પછી કોઈ પણ ગુણ ના હો, જ્ઞાનનો ઉપયોગ બહાર જાય તો પણ જ્ઞાનનો વિભાવ છે, અને ચારિત્રમાં તો બહિરાચરણમાં રાગની ઉત્પત્તિ, વિકલ્પની ઉત્પત્તિ, દુઃખ, આકુળતા, મલિનતાની ઉત્પત્તિ સ્પષ્ટ અનુભવ ગોચર થાય છે. એનાથી વિપરીત તે અંતર્મુખપણું છે. બહિર્મુખપણાથી વિપરીત તે અંતર્મુખપણું છે. એ અંતર્મુખપણાની નાસ્તિથી વાત છે. અસ્થિથી વાતમાં જ્ઞાન એક જ સમયમાં વેદ્યવેદકપણે પરિણમે છે. એવું જે જ્ઞાનનું વેદ્યવેદક ભાવે પરિણમન છે, એક જ પર્યાયમાં વેદ્યપણું ને વેદક એના અંતર્મુખ સ્વભાવને સ્પષ્ટ કરે છે. એટલે જે જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કરે છે, જે કોઈ સ્વરૂપને લક્ષમાં, વેદનથી લક્ષમાં લઈને, વેદનના આધારે સ્વરૂપને લક્ષમાં લઈને, અસ્તિત્વ ગ્રહણ કરીને સામાન્ય જ્ઞાનનો જે આવિર્ભાવ કરે છે અને જ્ઞાન વિશેષનો જે તિરોભાવ કરે છે, અથવા જ્ઞેયાકાર જ્ઞાનને જે સારી રીતે ગૌણ કરી શકે છે, તે જ્ઞેયલુબ્ધતાથી બચીને, જ્ઞેયોની આસક્તિથી બચીને જ્ઞાન વેદનમાં, જ્ઞાન વેદનમાં આવિર્ભૂત થઈને અંતર્મુખ થઈ શકે છે. આ વિષય પ્રયોગાત્મક છે અને એ પ્રયોગે ચડ્યા વિના અંતર્મુખપણું શું છે એ એક રહસ્યભૂત વિષય છે, ન સમજાય એ બનવા જોગ છે, પણ એ માત્ર સમજવાનો વિષય નથી, પ્રયોગે ચડીને પરિણમવાનો વિષય છે. એક જ સમયમાં જ્ઞાન જ્ઞાનને વેદે છે, વેદનાર પણ જ્ઞાન છે ને વેદાનાર પણ જ્ઞાન છે, ત્યાં બહિર્મુખપણાનો અવકાશ નથી. સ્વભાવની દ્રષ્ટિએ જોવામાં આવે તો આત્માનો સ્વભાવ જ એ રીતે અંતર્મુખ પરિણમવાનો છે. બહિર્મુખ એક અંશે પણ બહિર્મુખ પરિણમવું એ સ્વભાવ બહારની વાત છે. પરિપૂર્ણ અંતર્મુખ સ્વભાવી આત્મા છે, એક અંશે પણ બહાર નીકળવું એ એના સ્વભાવ વિરુદ્ધ છે, સ્વભાવની મર્યાદા બહારની વાત છે. અને તેથી જ અર્હંતો અને સિદ્ધો સર્વકાળને માટે સંપૂર્ણપણે કોઈ અંશ, કોઈ અવશેષ બાકી રાખ્યા વિના નિરવશેષપણે અંતર્મુખ રહે છે, કેમ કે ત્યાં સ્વભાવ પૂરો પ્રગટ છે. એવું અંતર્મુખપણું પુરુષાર્થની કળ હાથમાં આવે ત્યારે પ્રગટ થાય છે, એમ અહીંયા બેનસરને કહેવું છે. એટલે સ્વભાવના સામર્થ્યની વાત એમણે ખૂબ કરી કે જો સ્વભાવનું સામર્થ્ય છે એ ગ્રહણ થાય, એની હૈયાતી, સામર્થ્યની હૈયાતી, સામર્થ્યની મોજૂદગી, એનો વિશ્વાસ આવે, એની પ્રતીત આવે, પુરુષાર્થ ઉછળ્યા વિના હરિએ નહીં, એ બાજુનો પુરુષાર્થ ઉછળ્યા વિના એને કરવો નહીં પડે, પણ થઈ જશે. અવિનાભાવી છે, અવિનાભાવી પણ છે. અવિનાભાવી પણ છે. એક પર્યાયના બંને પાસા છે, એક જ પર્યાયના બંને પાસા છે. બે વિષય ઊંડા છે, બે વચન અગોચર છે, અને સમ્યકતાની તો વિશાળતા પણ ઘણી છે. એટલે છેલ્લા 205માં ઉપરના પેરેગ્રાફમાં એમ કહ્યું કે અનંત ગુણ વૃદ્ધિથી ભરપૂર, અનંત અનંત દિવ્ય ગુણોથી સમૃદ્ધ એવો પદાર્થ છે, એની હયાતી, એની મોજૂદગી સ્વીકારવામાં આવે, વિશ્વાસપૂર્વક જ્યારે સ્વીકારવામાં આવે છે, અને તે પણ અંધશ્રદ્ધાથી નહીં પણ એના પ્રગટ અંશને ના આધારે, એના પ્રગટ અંશના અવલંબને, જે વેદન અંશ છે જ્ઞાનમાં, શું ત્યારે પુરુષાર્થ પણ પ્રગટ થાય અને દર્શન જ્ઞાન અને ચારિત્ર સ્વરૂપની લીનતા પણ પ્રગટ થાય છે અને અનેક ગુણની નિર્મળતા પ્રગટે છે. જેમ ધન રળે અને ઢગલા થાય તેમ આત્માની અનેક જાતની નિર્મળતાઓ પુરુષાર્થ કરે તો પ્રગટ થાય. અંતર્મુખી પુરુષાર્થ પ્રગટ થાય તો સાથે સાથે અનંત ગુણોની નિર્મળતા, અનંત ગુણો શુદ્ધ થઈને, નિર્મળ થઈને સ્વભાવ રૂપે પરિણામમાં લાગે છે. અલ્પકાળમાં ઘણી નિર્જરા થાય એવું સામર્થ્ય આત્મામાં ભરેલું છે. મોક્ષ માર્ગ પ્રગટ થાય અને કોઈ જીવ સર્વાર સિદ્ધિના વિમાનમાં જાય તો એ સાધક દશામાં 33 સાગરોપમનો સમય પસાર થઈ શકે. ચોથા જ ગુણ સ્થાનમાં 5મો આવે. એ રાતમાં ભાવલિંગી સંત સિવાય કોઈ જઈ ન શકે. મુનિ દશામાં ઘણા પુણના દળિયા બંધાઈ ગયા હોય, જાય સર્વાર સિદ્ધિમાં. અબજો વર્ષ ત્યાં ચોથા ગુણ સ્થાનમાં જ હોય. બહાર આવે મનુષ્ય ભાવમાં, મુનિ પણ ફરીને અંગીકાર કરે, કેમ કે પછી એને કઈ બીજો ભાવ નથી હોતો, એક જ ભાવ બાકી રહે છે, કેમ કે ત્યાં ચોથા ગુણસ્થાનમાં કામ તો એક જ કરે છે, બીજું તો કામ છે એને. ત્યાં ખાવું પીવું નથી, આહાર પાણી નથી, નિંદ્રા નથી, દેવીઓ નથી, કોઈ બીજા ભોગ વિલાસ નથી, કઈ નથી, ફક્ત ધાર્મિક વૃત્તિ છે અને બધા ક્ષાયિક સમ્યક દ્રષ્ટિઓ છે. બધા ભાવલિંગી મુનિઓ ત્યાં આવ્યા છે, બધું ઈજ ટોળું ભેગું થયું છે ત્યાં, અને એ જ વાર્તા ને એ જ માહોલ ને એ જ ચર્ચા ને એ જ બધી વાતો છે, એ સિવાય બીજો કઈ ત્યાં વિષય નથી. એટલે બારમાં ભલે ગુણસ્થાન ઉપર નથી આવતું પણ અંદરની નિર્મળતા ખૂબ વધે છે. મનુષ્ય પર્યાયને પ્રાપ્ત થાય છે, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય છે. મનુષ્ય પર્યાયને પ્રાપ્ત થઈ ફરીને છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં આવે. આયુષ તો કાળ પ્રમાણે હોય છે, કાળ પ્રમાણે આયુષ છે. ચોથા આરામાં આવે છે અને એમ જેમ કાળ ઉતરતો જાય છે એમ આયુષ ઘટતા જાય છે. શરૂઆતમાં આયુષ મોટા હોય છે. મહાવીર સ્વામીનું 72 વર્ષમાં આયુષ હતું. ઋષભદેવ ભગવાનનું 84 લાખ પૂર્વનું આયુષ હતું. કેટલો મોટો ફેર કાળ પ્રમાણે છે. ચોથો આર ગમે તે પૂર્વકર્મ અનુસાર આયુષ ધારણ કરે. અંતર્મૂર્ત એકાગ્ર થયા એટલે નિર્જરાનો ઢગલો, સ્વરૂપ લીનતા એક કલાક જેટલી થઈ ગઈ, ટકી ગયા શ્રેણી માંડીને, પતી ગઈ વાત, પૂરી થઈ ગઈ. એક જ અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ છે, નહીતર છદ્મસ્ત દશા સાગરોપમ નહીં રહી. ત્યાં શ્રદ્ધા જ્ઞાનમાં કાંઈ ફરક નથી. જે ફરક છે એ લીનતા અને પુરુષાર્થમાં છે. શ્રદ્ધા જ્ઞાનમાં કાંઈ ફરક નથી. ક્ષાયિક શ્રદ્ધા એ ક્ષાયિક શ્રદ્ધા છે. જે પહેલે સમયે છે એ છેલ્લે સમયે છે. કેવળ જ્ઞાન શું કહેવું છે? ધન રળે તો ઢગલા થાય એમ કહેવામાં અલ્પકાળમાં ઘણું કામ થવાની આત્મામાં સામર્થ્ય છે. એ સામર્થ્યનું વિસ્મરણ કરવા જેવું નથી. અને એ સામર્થ્યના વિસ્મરણમાં શિથિલતા અને પ્રમાદ થાય છે એ કરવા જેવો નથી. જીવમાં શક્તિ એટલી છે, સામર્થ્ય એટલું છે, અલ્પકાળમાં ઘણું કામ કરે. મુમુક્ષુમાં પણ અલ્પકાળમાં ઘણું કામ કરે એનો દ્રષ્ટાંત સોગાનીજી પોતે છે. જ્યારે તૈયારી ઘણી થઈ ગઈ, બહુ વેદનામાં હતા, એ તો છેલ્લે સુધી વેદનામાં હતા. અપ્રાપ્તિની વેદના ઘણી હતી, વિકલ્પનું દુઃખ ઘણું હતું. એ વેદના અયોગ્યતાને બાળે છે. વેદના શું કરે છે? અયોગ્યતાને બાળે છે. બહુ સારી પાત્રતા, કઢેલા દૂધ જેવી પાત્ર થઈ ગઈ. મેળવણ પડ્યું, ઢીમ થઈ ગયા. ગુરુ વચન નું મેળવણ પડ્યું, બસ દૂધ તો કઢેલું તૈયાર હતું. અલ્પકાળમાં કેટલો જોરથી પુરુષાર્થ કર્યો. એ એમ સૂચવે છે કે આત્મામાં એટલું સામર્થ્ય છે, નીચેની ભૂમિકામાં એટલું સામર્થ્ય છે, ઉપરની ભૂમિકામાં એટલું સામર્થ્ય છે કે અંતર્મૂર્ત લીન તારીએ તો કેવળ જ્ઞાન ફાટે. અહીંયા જોર કરે તો ઘડીકમાં સમ્યક દર્શન થાય. સમોસરણમાં અંતર્મૂર્તમાં સમ્યક દર્શન લેનાર આવે છે. હવે છે શિથિલતા બહુ છે. ઓગ સંજ્ઞામાં લાંબો સમય નીકળ્યો એનો અર્થ કે શિથિલતા બહુ છે. આવડી મોટી ઉપલબ્ધિ છે તો જીવ શું કરવા ઝપટ ન કરે. શું કરવા નથી કરતો ઝપટ, એમ લેવું જોઈએ. જો આવડી મોટી એની ફળ પ્રાપ્તિ છે, સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન અનંત જ્ઞાન સહિત જો, તો શું કરવા જીવ ઝપટ ન કરે, એમ લેવું જોઈએ. તો એ ધન રડે તો ઢગલા થાય એમ એવી વાત છે. તેમ આત્માની અનેક જાતની નિર્મળતાઓ પુરુષાર્થ કરે તો પુષ્કળ પ્રમાણમાં પ્રગટ થાય એવું છે. મોટા પ્રમાણમાં પ્રગટ થાય એવું છે. ધન રડે, ધન એટલે ધન પૈસા, રડે એટલે કમાઈ. પૈસા અગર કમાતા હે તો બહુ કમાતા હે, મજદૂરી કરતા હે તો મામૂલી કમાતા હે. બડા પ્રોજેક્ટ મેં ક્યાં જરૂરત પડે, ઇન્વેસ્ટમેન્ટ કા ઇન્વેસ્ટમેન્ટ કા જરૂરત હૈ, બાકી ક્યાં હૈ. જેટલું ઇન્વેસ્ટ કરે એટલું વધારે કમાય છે, સીધી વાત છે. બહુ મોટી કમાણી વાળાને કારણ શું છે? ઇન્વેસ્ટમેન્ટ મોટું છે, ઇન્વોલ્વમેન્ટ મોટું છે, સીધી વાત છે. એ એની હરીફાઈ કોઈ ન કરી શકે, બાકી બધું કરી શકે. ટેકનિકની હરીફાઈ થાય, મહેનતની હરીફાઈ થાય, પૈસા ક્યાંથી લાવે? તો હોય તો જ ઇન્વેસ્ટ થાય, નહીંતર ક્યાંથી થાય? અબજોપતિ માણસ એનું શેરનું ભરણું ભરાય ત્યારે આભાર કેવો માને છે? હા, થેન્ક યુ વેરી મચ ઇન્વેસ્ટર્સ. હા, કેવા કેવા માખણના પેટમાં માખણ લગાડે છે અબજોપતિ માણસ, માખણ લગાડે છે કે નહીં? હા, કેમ? એ સમજે છે કે જેટલું ઇન્વેસ્ટમેન્ટ મોટું એટલો નફો મોટો. ધન રડે તો ઢગલા થાય, બધું પ્રેક્ટિકલ વાત છે, બધા દુનિયાની દ્રષ્ટિએ પ્રેક્ટિકલ વાત છે. એમ આત્માનો પુરુષાર્થ તીવ્ર થાય, નિર્જરા ઢગલા બંધ થાય, અને નિર્મળતા પણ ઢગલા બંધ થાય. આત્માના ઝડપી વિકાસ થોડા સમયમાં ઘણા વિકાસનું કારણ બને છે. અલ્પકાળમાં ઘણું કામ ઝપટથી કરવું હોય, પુરુષાર્થથી થાય છે, થઈ શકે છે, અને એવી શક્તિ આત્મામાં છે. એના માટે આત્મા પૂરેપૂરો આ સાધન સંપન્ન છે એમ કહેવું છે. અપેક્ષા નથી એમાં કોઈની. હા, એમ જ કરે છે ને, એક સેકન્ડમાં નરકનો ટાંકો બાંધે અને એક સેકન્ડમાં ઉપરનો સ્વર્ગનો બંધ બાંધે, બીજી સેકન્ડે. વિભાવમાં આટલી શક્તિ છે તો સ્વભાવમાં કેટલી હોય અંદાજ મૂકો. જેના વિભાવમાં આવું આટલું કામ થાય છે એના સ્વભાવથી કેટલું કામ થાય, એની કોઈ હદ જ નથી. બેહદ શક્તિ ભરી છે. એ શક્તિનું ભાન થવું એટલે પાતાળ પાણી ફૂટીને બહાર આવે, ભાન થાય એટલે પાતાળ પાણી ફૂટીને બહાર આવે છે, એવી વાત છે. અંદર જે શક્તિ ભરી છે એનો ધોધ છૂટે, ભાન થવાની જરૂર છે. શું લખે છે હવે કે જેને કળ સૂજી અને આત્મા હાથ આવી, કળ સૂજીને આત્મા હાથ આવી ગયો, તેને આત્મામાંથી અનંત ગુણની નિર્મળતાઓ પ્રગટ થાય છે. કળ સુધી એનો અર્થ એ થયો કે દરેકને આ બાળ ગોપાળ સૌને જે કાંઈ અંદરમાં જ્ઞાન ધારા છે, જ્ઞાન વેદન, જ્ઞાન સામાન્ય, ત્યાંથી જે અસ્તિત્વ ગ્રહણ થાય છે તેના આધારે, એ તો વેદનના આધારે થાય, ત્યાં સુધી જીવને પહોંચવું જોઈએ. એ જ્ઞાન વેદનની પરિણતિ છે, જ્ઞાન સામાન્ય રૂપે જે પરિણતિ છે એ સૂક્ષ્મ છે. બહારના કષાયના રસમાં અથવા જ્ઞાનાકાર જ્ઞાનથી ઉત્પન્ન થયેલી, નિયાકાર જ્ઞાનથી ઉત્પન્ન થયેલી જ્ઞેય લુપ્તતા, બહારની જે આસક્તિ, એમાં એ ઢંકાઈ ગયેલી ચીજ છે, તિરોભૂત થયેલી ચીજ છે. નિયાકાર જ્ઞાનના આવિર્ભૂતપણાને લીધે નાનાકાર જ્ઞાન છે એ તિરોભૂત થયેલું છે. એ એટલે એને અસ્તિત્વ ગ્રહણ કરવાની કળ હાથમાં નથી આવતી. પોતાનું જેટલું સામર્થ્યવાળી હયાતી મોજૂદગી અસ્તિત્વ છે એને જેના આધારે એને ગ્રહણ કરવું છે એ એ જે સૂક્ષ્મ છે એ માલુમ પડતી નથી પોતાને. એનો અર્થ શું થયો કે એ તો જ્ઞાનથી જ ગ્રહણ થાય છે અથવા જ્ઞાન જ્ઞાનથી જ ગ્રહણ થાય છે. જ્ઞાન એટલું સૂક્ષ્મ અને નિર્મળ થવું ઘટે છે અને જે પ્રયોગ દ્વારા જ્ઞાન એટલું સૂક્ષ્મ અને નિર્મળ થાય એ પ્રયોગે જીવે ચડવું ઘટે, ચડવું જરૂરી છે અને એ પ્રયોગ એ જ્ઞાનીનો માર્ગ છે. એ પ્રયોગના જે સ્ટેજીસ છે એના સ્તર છે એક પછીના એક, એ જ્ઞાનીનો માર્ગ છે. એ રીતે જેને કળ સૂજીને આત્મા હાથ આવી ગયો તેને આત્મામાંથી અનંત ગુણની નિર્મળતાઓ પ્રગટ થાય છે. સ્વથી એકત્વ અને પરથી વિભક્ત, સ્વથી એકત્વ અને પરથી વિભક્ત એવી પરિણતિ અંતરમાં પ્રગટ થાય છે. જે પ્રગટ અંતર્મુખ પરિણતિ થાય છે એ તો પરથી વિભક્ત એટલે જુદી પડે છે, સ્વરૂપની સાથે એકતા સાધે છે, પોતાની સાથે એકતા સાધે છે, પ્રગટ થાય છે. પોતાને દ્રષ્ટિનું જોર છે, એક ગુણ એવો સરસ છે જેને શ્રદ્ધા કહીએ, પૂરી શક્તિથી હવળો થઈ જાય છે. જેવી સ્વાનુભૂતિ થઈ પુરુષાર્થથી, પુરુષાર્થ અંતર્મુખી પુરુષાર્થ પ્રગટ કરીને સ્વરૂપ મહિમાથી જેવી સ્વાનુભૂતિ પ્રગટ થઈ કે એ ગુણ આખે આખો અનંત શક્તિ સહિત સવળો પરિણમે છે, એની શક્તિ ઘણી છે. એટલી બધી એની શક્તિ છે કે ચારિત્ર મોહના પરિણામ ઝંઝાવાતી હોય તો પણ એ શક્તિ એમને જ કામ કરે છે. જરાય એમાં ફેર નથી પડતો, શ્રદ્ધામાં ફેર નથી પડતો. એના માટે પુરાણો લખ્યા, એ શક્તિને સમજાવવા માટે, શ્રદ્ધાને સમજાવવા માટે આ પુરાણો લખ્યા. કે જો રામચંદ્રજીને આમ થયું, યુધિષ્ઠિરને આમ થયું, શ્રી કૃષ્ણનું આમ થયું, પાંડવોનું આમ થયું, આમ થયું, ભરત બાહુબલીનું આમ થયું, બાહુબલીજીએ મુઠ્ઠી ઉગમી, એની મુઠ્ઠી એટલે ખલાસ, એને અસ્ત્ર શસ્ત્રની જરૂર ન પડે, રામ રમી જ જાય આમાંના એક જ મુઠ્ઠી. અને ભરતનું સુદર્શન ચક્ર એટલે ખલાસ, આમાંનું ગળું જ કપાય, બીજું કાંઈ થાય જ નહીં, તળને માથું જુદું જ પડે, એટલો જોરથી ઉછાળો આવ્યો છે. લડે છે સામે આમાં, બે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ એ જ ભવે મોક્ષે જનાર, લડે છે સામે આમાં છે અગા ભાઈ. એક માના જણેતા હગા ભાઈ છે, સહોદર કે છે, એક જ ઉદરમાં આળોટેલા આવી ગયા હામાં હામાં, એ ભવે બે મોક્ષ ગયા છે. સાહિક સમ્યક દ્રષ્ટિ છે, શ્રદ્ધામાં ચક નથી આપતી, ચારિત્રમાં અધધધ થઈ જાય એવી વાત છે, શ્રદ્ધામાં ચક નથી આપતી એ સમજાવું છે. એમ કહીને એમ કે છે કે એક વાર તો પુરુષાર્થનું પરાક્રમ કરીને સ્વાનુભૂતિમાં આવ અને શ્રદ્ધા હવે કરી લે. શું પોતાને દ્રષ્ટિનું જોર છે એમ કે છે, શું એની શક્તિ ઘણી છે, અનંતી શક્તિ છે, જોર છે એટલે અનંતી શક્તિ છે, થોડી નથી. દ્રષ્ટિનું જોર છે અને ભેદ જ્ઞાનની ધારા છે. જ્ઞાન પણ ધારાવાહી પણ કામ કરે છે જુદું પડીને. તો તો કોઈ વાર વિશેષ પુરુષાર્થ કરતા જ્યારે કોઈ જોરથી પુરુષાર્થ થઈ જાય તો ધન રડે અને ઢગલા થાય તેના જેવું થાય, એકદમ નિર્મળતા આવી જાય, ઘણી નિર્મળતા આવી જાય. એક જ ગુણ સ્થાનમાં નિર્મળતાના અસંખ્ય પ્રકાર છે, કેટલા ડિગ્રી, અસંખ્ય ડિગ્રી છે. 33 આગર ઉપમાં શું થાય, એ જ થાય છે. જેવો મનુષ્ય થાય ને ક્યાંથી મુખ સુધી પહોંચી જાય છે, ચારિત્રના મૂળિયા તો અહીંયાથી કાપી નાખ્યા છે, અચારિત્રના મૂળિયા તો ત્યાંથી કાપી નાખ્યા છે, ત્યાં સર્વાર સિદ્ધિમાં કાપી નાખ્યા છે. ભરત ચક્રવર્તીનો દ્રષ્ટાંત છે. ચક્રવર્તીનું પુણ્ય એટલે મનુષ્ય ગતિનું સર્વોત્કૃષ્ટ પુણ્ય, એથી આગળ કોઈને પુણ્ય નથી હોતો. ભોગ ભોગમાં રહ્યા છે, અંતર વૈરાગ્ય બહુ છે. અચારિત્રના મૂળિયા બહુ કાપ્યા છે, ધ્યાનમાં રહીને, ધ્યાનમાં બહુ ધ્યાનમાં રહેતા, ગમે ત્યારે ધ્યાનમાં બેસી જાય, એમ નહીં કે આ ધ્યાનનો ટાઈમ છે માટે ધ્યાન કરવું, ગમે ત્યારે ધ્યાનમાં બેસી જાય. ધ્યાનમાં બેસે એટલે શુદ્ધોપયોગમાં આવે, નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં આવે, પુરુષાર્થ બહુ. જેવી મુનિ દશા લીધી કે અંતર્મૂર્તમાં કેવું જ્ઞાન, બહાર જ ન આવ્યા ને, છઠ્ઠા ગુણ સ્થાને જ આવ્યા ને, ટપી ગયા. ચોથું પાંચમું જે હશે એ સીધા સાતમે આવ્યા, પેલું સાતમું આવે પછી છઠ્ઠું આવે, શ્રેણી જ માંડી સીધી 8, 9, 10 અંતર્મૂર્તમાં 12મું 13મું ગુણ સ્થાન ફડાક કેવલ જ્ઞાન ફાયટર, છઠ્ઠા ગુણ સ્થાને જ ન આવ્યા. કેસલું તો પહેલા કરી લે છે, કપડા બધું નુકસાન તો પહેલા ગ્રહણ કરી લે છે, પછી ધ્યાનમાં બેસે ત્યારે સાતમું આવે. તો નીચેના ગુણસ્થાને બધી બાહ્ય ક્રિયા તો છે, જે દીક્ષાની વિધિ છે ત્યારે છઠ્ઠું ગુણસ્થાન નથી કે સાતમું નથી, ધ્યાનમાં બેસે એટલે સાતમું આવે. ધ્યાનમાંથી પાછા જ ફેર્યા ને, તૈયારી કેટલી અને એટલી તૈયારી તો એની શક્તિ કેટલી, નીચેના ગુણસ્થાનમાં શક્તિ કેટલી, કેટલી નિર્મળતા પ્રગટ કરી હશે, કેટલી નિર્મળતા પ્રગટ કરી હશે. એવી શક્તિ દરેક આત્મામાં છે અને પોતાના આત્મામાં પણ છે, એમ ત્યાંથી બોધ લેવાનો પ્રસંગ છે. આ તો એવી શક્તિ પોતાના આત્મામાં છે, ઢીલો પૂછો શું કરવા તું રહીએ છો, ઢીલા રહેવા વાળાનું અહીંયા કામ નથી એમ કરવું જોઈએ, તો ઢીલા રહેવા વાળાનું આમાં કામ નથી. એ 368 પૂરો થયો. હમણાં સુંદરદાસે સુરાતન અંગ લખ્યો છે, પ્રકરણ લખ્યું છે સુરાતન. પુરુષાર્થ છે ને એ શૌર્ય રસ નો વિષય છે, સુરાતન ચડવું જોઈએ. અને અંદરમાં શક્તિ પડી છે, શક્તિ ક્યાંય લાવવી પડે એવું નથી, બહારથી લાવવું પડે એવું નથી, કોઈની મદદ લેવાની તારે જરૂર પડે એવું નથી. ગૌતમ સ્વામી લ્યો અન્ય મતમાંથી આવ્યા હતા, વેદાંતમાંથી આવ્યા હતા. વેદાંતના પ્રખર ગુરુ જેને હજારો શિષ્યો, એ જીવ ઈ ભવે કેવળ જ્ઞાન લેશે એને કોઈને સ્વપ્ન આવવું મુશ્કેલ છે. ઈ ભવે મોક્ષે ગયા જીવ કેવો પલટો મારી શકે છે, નહીતર ગુરુપદે બેઠો હોય ઘોડેથી ઉતરવું મુશ્કેલ છે. એકવાર બધા ગુરુ માની લે અને એ ઘોડે ચડ્યો હોય ને ઉતારવું મુશ્કેલ પડે. પલટો જબરદસ્ત ખાધો, અંદરની કોઈ ગર્ભિત યોગ્યતા આવીને ઇન્દ્રએ પ્રશ્ન પૂછ્યો ને, વાત કોઈક બીજી છે આની પાસે, નક્કી આની પાસે કોક બીજી વાત છે કે આપણે કઈ ભૂલ પીડ્યા છે. અંદરથી આત્મા હળવળ્યો, હાલ કે તારે ગુરુને બતાવતો, તારી યાર લાંબી મારે વાત કરવી ને તો તારે ગુરુ પાસે લઈ જા મને. હાલો બાપા એટલા હટું તો આવ્યો છું, અને શું કહે છે એ એટલો તો આવ્યો છું. ત્યાં ગયા એટલે બધો અંદર ફેરફાર થવા માંડ્યા. માન સ્તંભ પાસે માન ગળી ગયું, ગુરુના ઘોડેથી ઉતરી ગયા નીચે. ભગવાનના દર્શન કરે ત્યાં તો અંદરથી ફેરફાર થવા માંડ્યા. એવી વાણી છૂટી, સમ્યક દર્શન મુનિપણું અને કેવળ જ્ઞાન સુધી પહોંચી ગયા. શક્તિ કેટલી છે આત્મામાં, વાણી આવ્યા પછી છૂટી. ઝીલનાર વ્યક્તિ આવી ગઈ, ઝીલી એમણે. કેવી ઝીલી? કે સીધું સમ્યક દર્શન પ્રગટ કર્યું, સીધી જ મુનિ દશા પ્રગટ કરી, ગણધર પદે બિરાજમાન થયા. ભગવાનના વાલામાં વાલા એ થયા. ગણધર પદે બિરાજમાન થયા એનો અર્થ શું થયો? બધા પધાર્યા. એવી જબરદસ્ત પાત્રતા. સિનિયોરિટી ઓન મેરિટ છે, ટાઈમ ઉપર નથી. કોણ વહેલું આવ્યું, કોણ મોડું આવ્યું નથી. પાત્રતા કોણ છે, પુરુષાર્થ કોણ કરે છે, એના ઉપર એનો પોતાનો આધાર છે. અને તીર્થંકર પણ એને એ રીતે આવકારે છે. મહાવીર સ્વામી એવી રીતે એમને આવકાર્યા, ગણધર પદે બેસી જાઓ. પ્રશ્ન 369મો, પરિણતિ વિશેષ થાય એટલે કળ હાથમાં આવી જાય? કળ કેમ હાથમાં આવતી છે? આમ પ્રશ્ન સીધો આમ છે. પરિણતિ કાંઈ વધી જાય છે માટે કળ હાથમાં આવે છે, શું છે એમ? તો અંદરમાં જે કાંઈ ચર્ચા ચાલી છે એને અનુસરીને પ્રશ્ન અમુક ઉઠાવ્યા છે. પરિણતિ વિશેષ થાય ત્યારે કળ હાથમાં આવે તેમ નહીં, સમ્યક દર્શન થયું ત્યાં જ કળ હાથમાં આવી જાય છે. પરિણતિ વિશેષ થાય એટલે એમ કે સમ્યક દર્શન થયા પછી જ્ઞાન દશાની પરિણતિ બહુ ઉગ્ર થઈ જાય ત્યારે એને પુરુષાર્થની કળ હાથમાં આવે છે એમ નથી. એ તો મોક્ષ માર્ગમાં આવ્યો એટલે એને કળ હાથમાં આવી ગઈ. કળ એટલે ટેકનિક. અંતર્મુખ કેમ થવું એ તો સમ્યક દર્શન થયો ત્યારે અંતર્મુખ થઈને જ સમ્યક દર્શન થયું છે ને. સ્વરૂપનો આશ્રય તો ત્યારે જ થયો છે, એટલે એ વખતે એને કળ હાથમાં આવી ગઈ. આમ તો ભાવભાષણ થયો કળ હાથમાં આવે છે. મુક્તિનો માર્ગ પ્રગટ થયો, સમ્યક દર્શન થયું ત્યાં જ કળ હાથમાં આવી જાય છે. મુક્તિનો માર્ગ પ્રગટ થયો, સ્વાનુભૂતિ પ્રગટ થઈ ત્યાં જ કળ હાથમાં આવી ગઈ. કેમ અંતર્મુખ થવાય? એ તો પોતે પરિણમ્યો. પરિણમ્યો તો કળ હાથમાં આવી ત્યારે જ પરિણમ્યો ને, નહીતર ક્યાંથી પરિણમ્યો? શું આત્માનું અસ્તિત્વ ગ્રહણ કર્યું, અખંડ આત્માનું અસ્તિત્વ છે એ ગ્રહણ કર્યું, મુક્તિના માર્ગે ચાલ્યો, અને સ્વરૂપની ધારા પ્રગટ થઈ તે કળ છે, પરિણમન છે. પરિણમનની વાત કરે છે, કળ તો કળ છે પણ આ બધા પરિણમન થાય છે. અવિનાભાવી જે બધા પરિણમન છે એ પરિણમનને દેખાડે છે. એવું છે, કર્યો કોયડો કોડીનો નહીં, કોયડો પણ સમસ્યા. તમારે હિન્દીમાં કોયડો જ કહેવાય છે ને, સમસ્યા કહે છે, એના જેવી વાત છે. પડખું જ ફરે છે આમ, જે બહિર્મુખ પરિણમન કરે છે પડખું ફરે છે, અને પડખું ફરે છે એનું જે મૂળિયું છે એ જ્ઞાન વેદનમાં છે. પંદરમી ગાથામાં જે વિધિનો વિષય લીધો છે એ અંતર્મુખ પણ સમજાવવા લીધો છે. પર્યાયનો વિષય છે ને, પર્યાયમાં અંતર્મુખ પણ થાય છે કેમ, તો કે બહિર્મુખ પણ કેમ થાય છે પ્રેક્ટિકલ સાઈડથી તું જો. બહિર્મુખ પણ એમ થાય છે કે જ્ઞાનમાં અનેક જ્ઞેયો પ્રતિબિંબિત થાય છે. આત્મા સ્વપ્ર પ્રકાશક હોવાને લીધે અથવા જ્ઞાન સ્વપ્ર પ્રકાશક હોવાને લીધે જ્ઞાનમાં જ્ઞાનવેદન અને જ્ઞાનમાં પરનું પ્રતિબિંબ બે અનિવાર્ય છે. કેમ કે એ તો સ્વરૂપ છે એનું, જ્ઞાનનું એ સ્વરૂપ છે. એટલે બંને એક પર્યાયમાં બંને અંગ છે જ. જેમ અરીસામાં અરીસાની આકૃતિવાળી પર્યાય અને નિરાકૃત પર્યાય બંને છે. સ્ફટિકમણીમાં સ્ફટિકની પારદર્શકતાની પર્યાય અને રંગીન પર્યાય બંને એક સાથે જ છે. જ્યારે રંગીન પર્યાય છે ત્યારે પારદર્શકતાનો નાશ બિલકુલ થયો નથી, એને લીધે તો જાય પડી છે. પારદર્શકતા ન હોત તો જાય પડે જ નહીં. એ જાય પોતે જ પારદર્શકતાને પ્રસિદ્ધ કરે છે, એમ જ્ઞાન વિશેષ જ્ઞાન સામાન્યને પ્રસિદ્ધ કરે છે. જોતા આવડે તો જેમ રંગીન જાય સ્ફટિકમણીની નિર્મળતાને બતાડે છે, દર્શાવે છે કે જાય પડી કેમ, નિર્મળતા હતી તો પડી ને, એમ પ્રતિબિંબ ઉઠ્યું ક્યારે, જ્ઞાન નિર્મળ છે ત્યારે ને, જ્ઞાનમાં પ્રતિબિંબ કેમ પડ્યું. તો એ જ્ઞેયાકાર જ્ઞાન અનેક જ્ઞેયોના આકારે થયું એની એકાકારતાને પ્રદર્શિત કરે છે. જોવાનો દ્રષ્ટિકોણ સાધ્ય કરવો જોઈએ. એ જ્ઞાન સામાન્યમાં જ્ઞાન વેદન છે. એ જ્ઞાન વેદન વેદાય, વેદીને ગ્રહણ થાય, વેદનથી ગ્રહણ થાય તો આખો આત્મા પ્રતિભાસે. એ વેદનથી ગ્રહણ થવું ત્યાં સુધી પહોંચવા માટેની મલિનતાનો નાશ કરવા માટે નીચેની ભૂમિકાઓ છે. એ બધો એનો પ્રોસેસ છે. એમ રોટલી તમે તાવડીમાં નાખો ત્યાં સુધીનો એનો પ્રોસેસ છે કે નહીં, એના જેવી વાત છે. અને તો દરેક ટેકનિકલ પ્રોડક્ટ હોય છે, એની ફાઇનલ પ્રોડક્ટ આવે એ પહેલાં એનો ટેકનિકલ પ્રોસેસ હોય તો જ આવે ને, નહીંતર કેવી રીતે આવે. સીધી વાત છે. એટલે જ્યાં સમ્યક દર્શન અંતર્મુખ થયો ત્યાં કળ હાથમાં આવી જાય છે. અંતર્મુખ થતાં અંતઃતત્વ સ્વરૂપ જે પરમાત્મા છે એના પ્રત્યક્ષ દર્શન છે. કેમ કે અંતર્મુખ થવામાં મનનો આશ્રય છોડ્યો, મન હતું ત્યાં સુધી પરોક્ષપણું હતું જ્ઞાનને, ત્યાં પ્રત્યક્ષપણું પ્રત્યક્ષ સ્વરૂપ પ્રત્યક્ષ થયું એટલે પુરુષાર્થ લાવવો પડતો નથી, ઉછળીને બહાર આવે છે. બસ અંતર્મુખ કેમ થવું એ ક્લાસમાં આવે એટલે પુરુષાર્થ ઓટોમેટિક છે, કરવું નથી પડતો, સહજ જ છે. બસ એટલે એમ છે, સમી દર્શન થયું ત્યાં જ કળ હાથમાં આવી જાય છે અને મુક્તિનો માર્ગ ત્યાં પ્રગટ્યો, ત્યાં સ્વાનુભૂતિ પ્રગટ થઈ અને ત્યાં કળ હાથમાં આવી ગઈ. આત્માનું અસ્તિત્વ ગ્રહણ કર્યું એણે, મુક્તિનો માર્ગે ચાલ્યો અને સ્વરૂપ ધારા પ્રગટ થઈ, આ બધું થયું એ એક જ કળથી છે. પછી તેમાં મુક્તિના અમુક જાતની નિર્મળતાઓ, એટલે ઉપર ઉપરની નિર્મળતાઓ યથા યોગ્ય જેમ જેમ પરિણમન આગળ ચાલે છે તેમ પ્રગટે છે અને જ્ઞાન દર્શન પ્રગટ થતાં કેટલીક સ્વરૂપ રમણતા પણ પ્રગટે છે, અંશે અંશે નિર્મળતા લીનતા પણ પ્રગટે છે. પછી આગળ જાય એટલે ભૂમિકા વધી જાય, તેનો ચારિત્ર સાથે સંબંધ છે. પછી બાહ્ય ચારિત્રમાં પણ એ બધો દેખાવ ઊભો થાય છે, એ ચારિત્ર દશા તે કેવળ જ્ઞાનને લાવનારી છે. ચારિત્ર દશામાં અનેક જાતની વિભૂતિઓ પ્રગટે છે, એ બધી ઘણી વાતો એમણે લીધી છે. જરા વિસ્તારથી વિશે લીધો છે, કાલના સ્વાધ્યાયમાં લઈશું. હા સાથે કનેક્ટ.